કે પોઈન્ટથી એજેન્ડા સુધી કેવી રીતે ઈયુ અને ભારત 21મી સદીની રચના કરે છે. 27 જાન્યુઆરી 2026ના રોજ ન્યૂ દિલ્હી ખાતેનો ઈયુ ભારત શિખર સંમેલન અને તેની સફળતા માટેની માપદંડની લાકડી. ગઈકાલે વક્રરેખા મુખ્ય પાત્ર હતી. ભારત ચીનને પાછળ મૂકે છે. એક લોકસંખ્યા ટિપ પોઈન્ટ જે વૈશ્વિક ગુરુત્વાકર્ષણને ખસેડે છે. આજે વક્રરેખા ફક્ત પૃષ્ઠભૂમિ છે, કારણ કે માત્ર ગુરુત્વાકર્ષણથી વ્યવસ્થા બનતી નથી. વ્યવસ્થા ત્યાં ઊભી થાય છે જ્યાં હેતો, ધોરણો, મોદી, ટેકનોલોજી અને પ્રતિભાના પ્રવાહોને કોન્ક્રીટ આર્કિટેક્ચરમાં અનુવાદિત કરી શકાય. કરારો, કાર્યક્રમો, રોકાણો, નિયમો, સમયપત્રકોમાં. બિલકુલે કારણે જ 2026માં ભારતમાં રિપબ્લિક ડે સપ્તાહ ફક્ત પ્રોટોકોલ કરતા વધુ છે. 26 જાન્યુઆરીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ આન્ટોનિયો કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન્ડર લેન 27માં રિપબ્લિક ડેની ઉજવણીમાં માનનીય મહેમાન તરીકે ભાગ લેશે. ઈયુ શિખર માટે આ સ્વરૂપમાં પહેલીવાર. અને 27 જાન્યુઆરીએ તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે મળીને ન્યૂ દિલ્હીમાં 16મો ઈયુ ભારત શિખર સંમેલન સહ અધ્યક્ષતા કરશે. જો કોઈ 1947, 2025, 2100માં માને છે અને ફક્ત ન્યૂઝ સાયકલમાં નહીં, તો આ એવા દુર્લભ પળોમાંનો એક છે જેમાં રાજકારણને તેની લાંબા ગાળાની યોગ્યતા પર માપી શકાય. એક, શા માટે આ શિખર સંમેલન બીજો કિપ પોઈન્ટ છે. પહેલો કિપ પોઈન્ટ લોકસંખ્યક હતો. ભારત હવે આગલું મોટું દેશ નથી, પરંતુ તે દેશ છે જે 21મી સદીમાં વિશ્વને સંખ્યાત્મક રીતે વહન કરે છે. યુએન પ્રોજેક્શન ડબલ્યુપીપી 2024 મધ્યમ વર્ઝન મુજબ ભારત હજુ દાયકાઓ સુધી વધશે. આશરે 2061ની આસપાસ તકરીબન 1007 અબજના પીક પર પહોંચશે અને 2100માં પણ તકરીબન 1015 અબજ પર રહેશે. ચીન એ જ સમયગાળામાં 633 મિલિયન પર આવી જશે. બીજો કિપ પોઈન્ટ રાજકીય છે. આ ગુરુત્વાકર્ષણને સ્થિરતા, સમૃદ્ધિ અને વૈધ વ્યવસ્થામાં અનુવાદિત કરવામાં આવશે કે નહીં, તે જન્મદર કરતા ઓછું અને ભાગીદારીઓને એવી રીતે બાંધવાની ક્ષમતા પર વધુ નિર્ભર છે જે સ્કેલ થઈ શકે. અને હા, વૈશ્વિક લોકસંખ્યક ચિત્રમાં ઈયુ વિરોધી ધ્રુવ છે. એક ઊંચી ઉત્પાદન ક્ષમતા ધરાવતો, નિયમો નક્કી કરતો બજાર, પરંતુ વૃદ્ધત્વ એક માળખાકીય વિષય તરીકે. ઈયુ વસ્તી 1 જાન્યુઆરી 2025 450 મિલિયન હતી. યુરોસ્ટેટ તાજેરમાં વૃદ્ધિ મુખ્યત્વે સ્થળાંતર દ્વારા, કુદરતી વૃદ્ધિ દ્વારા નહીં. આ ગેરલાભ નથી, પરંતુ એક ફ્રેમ છે. યુરોપને પોતાની સ્પર્ધાત્મકતાને એવી દુનિયામાં બચાવી છે જેમાં વધુ લોકો અન્યત્ર થાય છે. 2. સંદર્ભ પ્રતીકવાદ કરતા વધુ, રોમાન્સ કરતા ઓછું. આ પ્રવાસને 25મી-27મી જાન્યુઆરી 2026ના સ્ટેટ વિઝિટ તરીકે સંદેશિત કરવામાં આવ્યો છે, જેમાં ભારતીય રાજ્ય નેતૃત્વ સાથેની મુલાકાતો અને શિખર સંમેલનના કિનારે અપેક્ષિત ઇન્ડિયા ઈયુ બિઝનેસ ફોરમનો સમાવેશ થાય છે અને ઈયુ બાજુ એજન્ડાને જાણબૂજને વ્યાપક રાખે છે. ટ્રેડ, સિક્યોરિટી એન્ડ ડિફેન્સ, ક્લીન ટ્રાન્ઝિશન, પીપલ ટુ પીપલ. આ કોઈ કિસ્સાઈ વિષય સૂચિ નથી. આ એક અવ્યક્ત નિદાન છે. 21મી સદીમાં સમૃદ્ધિ ફક્ત જીડીપી નથી, તે રેઝિલિયન્સ, પુરવઠા સાંકળો, નિયમન નિર્માણ ધોરણો, પ્રતિભા ગતિશીલતા, સમુદ્રી માર્ગોની સુરક્ષા, ટેકનોલોજીકલ સોવરિનિટી છે. જો આ સાચું છે, તો આ શિખર સંમેલન કોઈ સરસ બેઠક નથી, તે એક નવી કક્ષાને વ્યાખ્યાયિત કરવાનો પ્રયાસ છે. 3. ભાગીદારી જેવા સુંદર શબ્દ પાછળની કઠોર સંખ્યા ભાગીદારી નરમ લાગે છે. વેપાર કઠોર છે. સત્તાવાર ઈયુ આંકડા બતાવે છે. ઈયુ ભારત માલ વેપાર 2024 120 અબજથી વધુ. ઈયુ આયાત 73.4 અબજ. ઈયુ નિકાસ 48 અબજ. સેવા વેપાર 2024 66 અબજથી વધુ. ઈયુ આયાત 37.4 અબજ. ઈયુ નિકાસ 21.2 અબજ. ભારતમાં ઈયુ એફડીઆઈ 2024 181 અબજથી વધુ. ભારતમાં 6000થી વધુ યુરોપિયન કંપનીઓ, લગભગ 3 મિલિયન નોકરીઓ. કનેક્ટિવિટી/ગ્લોબલ ગેટવે ઈયુ અને સભ્ય રાજ્યો ભારતના પ્રોજેક્ટ્સ માટે 2021-2025 માટે 15-2000 અબજની પ્રતિબદ્ધતા આપી ચૂક્યા છે. આ આંકડા મહત્વપૂર્ણ છે કારણ કે તેઓ મૂળ વિષયને ચિહ્નિત કરે છે. એક આર્થિક કક્ષાપથ પહેલેથી જ અસ્તિત્વમાં છે. પ્રશ્ન એ છે કે શું હવે તેને વ્યૂહાત્મક ઊંડાણ મળશે? 4. સત્તાવાર બાઉપ્લાન, 4 પાયાઓ અથવા 4 ટેસ્ટ. ઇયુ બાજુ અપેક્ષા રાખે છે કે જોઇન્ટ ઇયુ ઇન્ડિયા કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક એજન્ડા સ્વીકારવામાં આવશે. 4 મુખ્ય ક્ષેત્રો સાથે પ્રોસ્પેરિટી એન્ડ સસ્ટેનેબિલિટી, ટેકનોલોજી એન્ડ ઇનોવેશન, સિક્યોરિટી એન્ડ ડિફેન્સ, કનેક્ટિવિટી એન્ડ ગ્લોબલ ઇશ્યુઝ. આને PR તરીકે વાંચી શકાય છે અથવા એક ચેકલિસ્ટ તરીકે જેના આધારે 5 વર્ષમાં પણ શિખર સંમેલનનું મૂલ્યાંકન કરી શકાય. હું બીજો વિકલ્પ સૂચવું છું. 5. યુરોપ તર્કસંગત રીતે શું ઇચ્છે છે? નૈતિક પેકેજિંગ વિના યુરોપ પાસે 3 વ્યૂહાત્મક જરૂરિયાતો છે અને ભારત થનેમાં ફિટ થાય છે. ડાયવર્સિફિકેશન દ્વારા રિઝિલિયન્સ જ્યારે પુરવઠા સાંકળી ભૂરાજકીય બને છે ત્યારે આશ્રિતતા ભાવ પરિમર બની જાય છે. યુરોપને ચીન અથવા કંઈ નહીં ઇકોસિસ્ટમ કરતાં વધુની જરૂર છે. 2. વજન ધરાતા ધોરણો, જે ટેક, ડેટા, ઉદ્યોગ અને હવામાનમાં ધોરણો નક્કી કરે છે, તે ફક્ત નિયમો જ નથી લખતો, તે નોર્મના વેશમાં શક્તિ નિકાસ કરે છે. ઓર્ડનિંગ્સ પોલિટિક રૂલ્સ બેઝ્ડ તરીકે સ્વહિત એ માટે નહીં કે યુરોપ સારો છે, પરંતુ કારણ કે નિયમો, કાનૂની માર્ગો અને વિશ્વસનીયતાવાળું સિસ્ટમ ખુલ્લી અર્થવ્યવસ્થાઓ માટે ધમકી, શુલ્ક અને બ્લેકમેલવાળા સિસ્ટમ કરતાં સસ્તું છે. કે ઇયુ શિખર સંમેલનને સ્પષ્ટ રીતે રૂલ્સ બેઝ્ડ ઇન્ટરનેશનલ ઓર્ડરના સંરક્ષણમાં યોગદાન તરીકે ફ્રેમ કરે છે, તે માટે પાથોસ નહીં પરંતુ હિતોની રાજનીતિ છે. 6. ભારત તર્કસંગત રીતે શું ઇચ્છે છે અને શા માટે યુરોપ તેના માટે સંબંધિત છે? ભારતની લોકસાંખ્યિક ડિવિડન્ડ આપમેરે મળતી આવક નથી. તે સમય દબાઈ સાથેનો રોકાણનો નિર્ણય છે. ભારત સામાન્ય રીતે ઇચ્છે છે અને ઇચ્છવો પડે છે. 1. નોકરીઓ અને ઉત્પાદન ક્ષમતા સ્કેલ કરવી. વધુ લોકો ફક્ત ત્યારે જ લાભદાયક બને છે જ્યારે તેઓ ઉત્પાદનક્ષમ બની શકે, શિક્ષણ, ઉદ્યોગ, સેવાઓ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર દ્વારા. 2. ઊંચા ભાવવાળા બજારમાં માર્કેટ એક્સેસ. ઇયુ સાથેનું FTA ભારત માટે વેસ્ટ પ્રેસ્ટીજ નથી, પરંતુ ખાસ કરીને ટેક્સટાઇલ, ઇલેક્ટ્રોનિક્સ, કેમિકલ જેમના ક્ષેત્રોમાં નિકાસ અપસાઇડ માટે સંભવિત લેવર છે. રોયટર્સ અહેવાલ આપે છે કે બેને બાજુઓ 27 જાન્યુઆરીના શિખર સંમેલન ખાતે FTA વાટાઘાટોના સમાપન અંગેની જાહેરાતની અપેક્ષા રાખે છે. 3. ટેકનોલોજી અને મૂડી. વ્યૂહાત્મક આશ્રિતા વિના ભારત એવી સહકારિતાઓ શોધે છે જે વૃદ્ધિને શક્ય બનાવી પરંતુ રાજકીય રીતે સ્વાયત્ત રહે. યુરોપ તેના માટે ઘણા લોકો માને છે તે કરતાં વધુ રસપ્રદ છે. પૂરતું મોટું, પૂરતું નિયમ આધારિત અને મહત્વનું ફક્ત સિક્યોરિટી પાર્ટનર નહીં પરંતુ રોકાણ અને ધોરણ ભાગીદાર. 7. માપદંડની લાકડી. 6 આઉટકમ્સ જેના આધારે શિખર સંમેલનને માપી શકાય. જો આ શિખર સંમેલન ઐતિહાસિક બનવું હોય તો તે દૃશ્યાવલી માટે નહીં પરંતુ ડિલિવરેબલ્સ માટે. અહીં 6 આઉટકમ્સ છે જે શ્રેષ્ઠ સંભવિત પરિણામ વ્યાખ્યાયિત કરે છે. 2 બાજુઓની દ્રષ્ટિએ આઉટકમ એ FTA ફક્ત પ્રગતિ નહીં પરંતુ હસ્તાક્ષર સુધીનો માર્ગ. વાટાઘાટો સત્તાવાર રીતે 2007થી ચાલી રહી છે અને 2022માં ફરી શરૂ થઈ હતી. શ્રેષ્ઠ કિસ્સો તેથી વધુ એક અમે આશાવાદી છીએ નહીં, પરંતુ ઓછામાં ઓછું સમાપણ અથવા બાયધરયુક્ત રોડમેપ, લીગલ સ્ક્રબ, હસ્તાક્ષર, રેટિફિકેશન પર રાજકીય સમજૂતી પ્લસ એક મેકેનિઝમ કે કેવી રીતે મુશ્કેલ અધ્યાયો જેમ કે કાર, રેગ્યુલેટરી અંતિમ રીતે નક્કી કરવામાં આવશે. આઉટકમ બી કાર્બન રેગ્યુલેટરી બ્રિજ CBAM એન્ડ ખઉ. કાયમી સંકટની બદલે સુસંગતતા. રોયટર્સ ઇયુ કાર્બન લેવીઝ અને અન્ય નોન ટેરિફ બેરિયર્સને સ્પષ્ટ રીતે કઠિન મુદ્દા તરીકે નામ આપે છે. શ્રેષ્ઠ કિસ્સો એક ટેકનિકલ માર્ગ હશે. રિપોર્ટિંગ સુસંગતતા, ટ્રાન્ઝિશન્સ, માપન અને વેરિફિકેશન ધોરણોમાં સહકાર, જેથી હવામાન વ્યાપાર યુદ્ધમાં ન ફેરવાય. આઉટકમ સી સિક્યોરિટી એન્ડ ડિફેન્સ. વાતચીતથી ફોર્મેટ્સ તરફ ઇયુ બાજુ સિક્યોરિટી એન્ડ ડિફેન્સને ટોપ એજન્ડા તરીકે ભાર આપે છે અને એક ઇચ્છનીય સિક્યોરિટી એન્ડ ડિફેન્સ ભાગીદારીની વાત કરે છે. રોયટર્સ વધુમાં અહેવાલ આપે છે કે શિખર સંમેલન સાથે સમકક્ષ રીતે સિક્યોરિટી સ્લેશ ડિફેન્સ સમજૂતી પર હસ્તાક્ષર થવાની અપેક્ષા છે. શ્રેષ્ઠ કિસ્સો હશે સ્થિર સંવાદ ફોર્મેટ્સ, સમુદ્રી સહકાર, મહત્વપૂર્ણ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સુરક્ષા, એટલે ઓપરેશનલાઇઝેશન માટે યોગ્ય ફક્ત સાંઝા મૂલ્યો નહીં. આઉટકમ ડી મોબિલિટી, વ્યૂહાત્મક ચલન તરીકે પ્રતિભા. રોયટર્સ ઉચ્ચ કૌશલ્ય ધરાવતા કામદારો અને વિદ્યાર્થીઓ માટે અપેક્ષિત મોબિલિટી સમજૂતીનું નામ આપે છે. શ્રેષ્ઠ કિસ્સો હશે સ્પષ્ટ કાર્યક્રમો, માન્યતા, વિઝા સુવિધાઓ અને પીપલ ટુ પીપલને સાંસ્કૃતિક કાર્યક્રમ તરીકે નહીં, પરંતુ વ્યૂહાત્મક પાઇપલાઇન તરીકે. આઉટકમ ઈ કનેક્ટિવિટી / ગ્લોબલ ગેટવે, એવા પ્રોજેક્ટ્સ જે નકશા પર બતાવી શકાય ગ્લોબલ ગેટવે સંદર્ભમાં પહેલેથી જે 15 યુરો અબજ 2021-2025ની પ્રતિબદ્ધતાઓ છે. શ્રેષ્ઠ કિસ્સો એક અપડેટ છે નવી પ્રોજેક્ટ પાઇપલાઇન, ડિજિટલ ઉર્જા, પરિવહન, સમયપત્રક, ફાઇનાન્સિંગ સ્ટ્રક્ચર અને ઓનરશીપ સાથે ફક્ત ઇરાદા જાહેર ખબરો નહીં. આઉટકમ એફ ટેક એન્ડ ઇનોવેશન, સમાંતર ઇકોસિસ્ટમ્સની બદલે સંયુક્ત ધોરણો શિખર સંમેલન ફ્રેમ ટેકનોલોજી એન્ડ ઇનોવેશનને સ્પષ્ટ રીતે પાયાના રૂપમાં નામ આપે છે. શ્રેષ્ઠ કિસ્સો થોડા દેખાતા પાયલટ પ્રોજેક્ટ્સ હશે ઇન્ટરઓપરેબલ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ, વિશ્વસનીય ડેટા સ્પેસીસ, સંયુક્ત સંશોધન પ્રાથમિકતાઓ જ્યાં બેન બાજુઓ સ્કેલિંગ અને કાનૂની ફ્રેમવર્કને જોડીને કામ કરી શકે. 8-4 ઘર્ષણ બિંદુઓ જેને દૂરથી મોડરેટ કરી શકાતા નથી. ગંભીરતા એટલે અમલમાં પછીથી આપણને તોડી નાંખે તે પહેલા સંઘર્ષ રેખાઓને નામ આપેવી. કારો અને ઉદ્યોગ શુલ્ક, કાર આયાત પર મજબૂત શુલ્ક ઘટાડા અંગે ભારતની સંકોચને વિવાદ બિંદુ તરીકે વર્ણવવામાં આવે છે. ઇયુ કાર્બન લેવી મિકેનિક્સ અંગે ભારતીય ચિંતાઓને સ્પષ્ટ રીતે નામ આપવામાં આવે છે. નોન ટેરિફ બેરિયર્સ અને નિયમન ઘનતા, જ્યારે ધોરણો માર્કેટ એક્સેસ અવરોધ બને છે ત્યારે રાજકીય વિરોધ ઊભો થાય છે. આર્થિક લાભ હોવા છતાં ઇયુ રેટિફિકેશન અને સમય. રોયટર્સ સૂચવે છે કે ઇયુ રેટિફિકેશન યુરોપિયન સંસદ સહિતને સમય લાગે છે. રાજકીય સમજૂતી પછી પણ સારો શિખર સંમેલન તે નથી જે આ મુદ્દાઓને તારે, પરંતુ તે જે તેમને ઉકેલાય તેવી પ્રક્રિયામાં અનુવાદિત કરે. 9 સફળતા સ્પષ્ટ રીતે શું નથી. સફળતા નથી એક કોમ્યુનિકે જે બધું વચન આપે અને કશું ટર્મિનેટ ન કરે. એક ફોટો જે મિત્રતા બતાવે પરંતુ પાછળ કોઈ મિકેનિક ન હોય. એક વિઝન જેને કોઈ બજેટ લાઈન ન મળે. જ્યારે લોકસાંખિક ગુરુત્વાકર્ષણ ખસે છે ત્યારે સરસ શબ્દો સસ્તા બને છે અને ડિલિવર કરી શકતી સંસ્થાઓ મોંઘી. આ ભારત માટે લાગુ પડે છે, યુરોપ માટે પણ એટલું જ લાગુ પડે છે. 10 અંતર ગુરુત્વાકર્ષણમાંથી દિશા બને છે, અથવા નહીં દુનિયા એક જ કેન્દ્ર તરફ નહીં પરંતુ બહુધ્રુવી વ્યવસ્થાની તરફ આગળ વધી રહી છે. લોકસાંખ્યિક ટિપ પોઈન્ટ સંકેત હતો. ન્યૂ દિલ્હીમાં શિખર સંમેલન પ્રશ્ન છે, શું બે મોટી લોકશાહીઓ એવી ભાગીદારી બાંધી શકે છે જે આગામી દાયકાઓને આર્થિક, ટેકનોલોજીકલ, સુરક્ષા અને સામાજિક રીતે ઝીલશે. અને અહીં 2100 દૃષ્ટિનો સાચો પોઈન્ટ છે. યુએન પ્રોજેક્શન સૂચવે છે કે વિશ્વ વસ્તી 2080ના દાયકામાં લગભગ 10,300 અબજના પીક પર પહોંચશે અને 5100 સુધીમાં અંદાજે 10,200 અબજ પર રહે છે. વૃદ્ધિ ધીમી થશે, ઉત્પાદન ક્ષમતા માટેની સ્પર્ધા કઠોર બનશે. આવી દુનિયામાં તે નહીં જીતે જે સાથી જોરથી ભવિષ્ય કહે, પરંતુ તે જે એવી ભાગીદારીઓ બાંધે જે ભવિષ્યનું ઉત્પાદન કરે. લોકસાંખ્યિકી ગુરુત્વાકર્ષણને ખસેડે છે, પરંતુ ભાગીદારીઓ નક્કી કરે છે કે ગુરુત્વાકર્ષણમાંથી દિશા બને છે કે નહીં.